એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી અંગત નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ હર્ષદ ત્રિવેદી દ્વારા લિખિત શ્યામ રંગ સમીપે. ઓડિયો પઠન પાર્થ મારુ. ફળિયા વચ્ચોવચ ઉભેલા ઘેઘૂર જાંબુડાને જોઈને ઘણા પૂછે, આ જાંબુડો તમે જાતે વાવેલો કે એની જાતે ઉગેલો? હું હસતા હસતા કહું, આ જાંબુડો ને પેલા ખૂણા પરની લીંબડી એ બંને અમને વારસામાં મળેલા. આ જવાબ એક રીતે સાચો હોવા છતાં પૂરતો નથી. ધારો કે જાંબુડો કોઈએ વાવ્યો હોય ને લીંબડી કોઈએ ઇરાદાપૂર્વક ન વાવી હોય, પણ વૃક્ષ ઉગે તો એની જાતે જ ને? આપણે બહુ તો એને ખાતર પાણી દઈએ, સમય સમયે ગોળ કરીએ, ક્યારેક એના થડ ઉપર કે ઝૂકેલી એકાદ ડાળી ઉપર હાથ ફેરવીએ, પણ ઉગવું વિકસવું તો એને જ હાથ. ભગવાન જાણે એને કોણે વાવ્યો હશે, પણ મારે માટે તો એ છે એટલું જ બસ છે. એક દિવસ વિચાર આવ્યો, આને મારા સહિત સહુ જાંબુડો જ કેમ કહે છે, જાંબુડી શા માટે નહીં? વિચાર લંબાવતા એમ સમજાય છે કે ઘણીવાર આપણે વૃક્ષના કદ અને આકારને ધ્યાનમાં રાખીને કદાચ સ્ત્રીલિંગ કે પુલિંગ એવું નક્કી કરી લેતા હોઈએ છીએ. એમ જોવા જઈએ તો જાંબુડાની બાજુમાં જ ઊભેલી લીંબડી પણ ઊંચાઈમાં કંઈ જાય એવી તો નથી જ. જાંબુડા સાથે એ પણ બરાબર જુગલબંધી કરે છે. બંને એકબીજાની ડાળીઓ લંબાવીને ક્યારેક હસ્તધૂનન પણ કરી લે છે. કૂણી કૂણી ટશરોનો ચમકતો તામ્રવર્ણ એકબીજામાં ભળી જાય એવો લાગે. પણ પાનની કાકર એ બંનેના વ્યક્તિત્વને અડીખમ રહેવા દે. લીંબડીનું થડ હજી જાડું થયું નથી. એની પાતળી કમર અને સહજ એવી બંકિમ મુદ્રાને કારણે કોઈ રમણીનો ખ્યાલ મનમાં ઊંડે ઊંડે પડ્યો હોય એને લીધે કદાચ એને લીંબડી કહેવા પ્રેરાયો હું એવું બને. પણ આ જાંબુડો તો જાંબુડો જ. ક્યારેક લહેરમાં આવીને હું એને જાંબુવાન પણ કહું. ઘણીવાર રાત્રિના અંધકારમાં એમ લાગે કે એ રામસેનામાંથી છૂટો પડીને સીધો જ અહીં આવી ગયો છે. અમારા મકાનનું બાંધકામ ચાલતું હતું ત્યારે કોઈ દાડિયાએ કે એના અલ્લડ છોકરાએ રમતા રમતા જ એના થડમાં ચારે બાજુ અસંખ્ય ખીલીઓ ઠોકી દીધી. કેટલીક વળી ગયેલી, કેટલીક ત્રાસી ને કેટલીક તો જાણે જાંબુડામાંથી જ ફૂટી નીકળી હોય એમ જડબે સલાક બેસી ગયેલી. રોજ એના ઉપર નજર જાય ને પીડા થાય. એક એક ખીલી હાથથી ખીંચી લેવાય એવી નથી એની ખાતરી હોવા છતાં વારે વારે હાથ એની ઉપર જાય. ખીલી ખેંચવાનો પ્રયત્ન થાય ને છેવટે હાથ ભોઠો પડે ને એમ પીડા વધતી ચાલી. અનેક વાર ખાખા ખોળા કર્યા પછી પણ ઘરમાં ક્યાંયથી પક્કડ જડતું નહોતું. એ વખતે આખી સોસાયટીમાં અમારા સિવાય કોઈ રહેવા નહોતું આવ્યું, એટલે માંગવું પણ કોની પાસે. પછી તો એવું થયું કે જાંબુડાની પીડા જાણે અમારી થઈ ગઈ. રોજ એની સામું ભાડીએ ને મનમાં ધ્રાસકો પડે. બીજા કામો આડે પક્કડ લાવવાનું ભૂલાઈ જાય. રોજ સાંજ પડે ને સંકલ્પ કરીએ, કાલે તો ચોક્કસ. એક દિવસ દીકરાએ ક્યાંકથી શોધી કાઢ્યું ને એક પછી એક બધી જ ખીલીઓ ખેંચવા માંડ્યો. નહીં નહીં તોય 400-500 ગ્રામ જેટલી ખીલીઓ નીકળી. મને લાગ્યું કે શરૂઆતમાં કદાચ દીકરાએ અમારા મનની શાંતિ માટે આ કામ કર્યું હતું, પણ જેમ જેમ ખીલીઓ ખેંચાતી ગઈ એનો મનોભાવ બદલાતો રહ્યો. છેલ્લી ખીલી કાઢ્યા પછી એના ચહેરા ઉપર જે આનંદ હતો. એની મમ્મીને કહે, આજે જાંબુડાને બહુ રાહત લાગતી હશે નહીં? મમ્મી હોંકારો ભળીને ચૂપ થઈ ગઈ. થોડી વારે બોલી, તું એને જ પૂછને. દીકરાએ ડોક ઊંચી કરીને નજર જાંબુડા ઉપર માંડી. કંઈ જવાબ મળ્યો નહીં એટલે એણે મારી સામું જોયું. મારી ભીની આંખો જોઈને એ પક્કડ સોતો ઘરમાં અંદર ચાલ્યો ગયો. કોઈએ કાંટો કાઢ્યો હોય એનો એ ગુણ ન ભૂલવો એ આપણી પરંપરા. બીજે વર્ષે ચૈત્ર બેસતા બેસતામાં તો એ લગભગ મોહરી ઉઠ્યો. સુગંધનો પાર નહીં. ઝાપામાં પ્રવેશીએ ત્યાં જ એ બાજી પડે. ઘરમાં જવાનું મન ન થાય. ઊંચે નજર કરીએ તો ડાળીએ ડાળીએ મોહરના ઝુમખા. ક્યાંક મધમાખીઓ ઉડતી હોય. મોહરનો સફેદ મિશ્રિત લીલો રંગ આભૂષણો જેવો લાગે. નીચે ખાટલો ઢાળીને આડા પડ્યા હોઈએ ને એનો વૈભવ જોઈએ તોય સભર થઈ જવાય. મહેમાનો આવ્યા હોય તોય બહાર જ બેઠા રહીએ. છેક અંધારું થાય ત્યારે ના છૂટકે જ ઘરમાં જઈએ. પછી તો એવી સ્થિતિ થઈ કે બધા જ કામ જાંબુડાની છે. કંઈ વીણવાનું હોય, રૂમાંથી દિવેટો બનાવવાની હોય, શાક સમારવાનું હોય કે કશુંક વાંચવું હોય, જાંબુડો સર્વ કાર્યોનો સાક્ષી જ નહીં, પ્રેરણાત્મક બળ. મોહરના લીધે રૂપાળોય બહુ લાગે, જાણે હાર તોરા કલગી સાથે આંગળે ઊભો કોઈ વરરાજો. એ રૂપાળો એટલો જ ઉતાવળો, હજી તો ચોમાસાના અણસારે નહીં ને એણે જાંબુડા દેખાડ્યા, એકદમ લીલાછમ ચણીબોર જેવડા. ક્ષણભર એમ લાગે કે આ બાજુમાં ઊભેલી લીંબડીની ઝીણી ઝીણી લીંબોડીઓ જાંબુડાને વળગી ગઈ કે શું. આ લીલાછમ જાંબુ ઉપર સૂર્યપ્રકાશ પડે ત્યારે તો એનું રૂપ કંઈ ઓર ખીલી ઉઠે. સાચા પન્ના જ જોઈ લો ને. ખિસકોલી કે તોતારામ એકાદ જાંબુ ખેરવે ને આપણી નજર જાય તો મોંમાં મૂક્યા વિના ન રહેવાય. પણ એનો સ્વાદ તુરો, જીભને બહેરી બનાવી દે એવો. તરત જ થૂંકી નાખવું પડે, પણ પછી બે ચાર દિવસમાં જ જાંબુનો રંગ બદલાવા માંડે. શરૂઆતમાં આછા ગુલાબી, પછી ગાઢા રાની રંગના. એક જમાનામાં બહેનો શ્યામ ગુલાલ કુમકુમનો ચાંદલો કરતી, એવો કંઈક એનો રંગ. જોકે આ રંગની જામનગરી બાંધણીની યાદ અપાવી જાય. આ બંને રંગ અલગ અલગ તો સારા લાગે જ, પણ પરસ્પરની સંનિધિ વિશેષ આનંદ આપે. હજી તો તમે આ સંનિધિ જ માણતા હો ને એ અચાનક કોઈને ખબર ન પડે એમ શ્યામ રંગ ધારણ કરી લે. આ કાળા રંગને કેવો કાળો કહીશું? જાંબુડિયો કાળો જ કહેવો પડે. ક્યા બાત હૈ, ઉપમાન એ જ ઉપમેય. બસ હવે તો આ કાળા જાંબુ પુષ્ટ થાય એની જ વાટ જોવાની. થોડા દિવસ પછી પાકેલા 5-15 નીચે પડેલા એ જાંબુ વીણ્યા, ધોયા ને ભગવાનને ધરાવ્યા. મનમાં એવું ખરું કે કોઈ પણ ઋતુનું પહેલું ફળ દેવને ધરાવીએ પછી જ ખાવું. આ તો થઈ આરંભની વાત. હવે તો દર ચોમાસે જાંબુના ઢગલા થાય છે. પ્રારંભનું તુરાપણું એકાદ વરસાદ થયો કે ગાયબ. સ્વાદ રસ ને રંગ બધું જ બદલાઈ જાય. એની ડાળીઓ તો એટલી હદે નીચે આવી જાય કે ઊભા ઊભા જ ફળ તોડી લો. છેલ્લે છેલ્લે તો એ પોતે જ ગાઈ ઉઠે, કોઈ લ્યો કોઈ લ્યો. સવારે બારણું ખોલીને જોઈએ તો જાંબુની પથારી પડી હોય, પગ મૂકવાનો માગ નહીં. ચમકતા જાંબુ ઉપર પડતો સૂર્યપ્રકાશ મનને લોભાવે. ઉઠતાની સાથે જ વીણવાનું શરૂ. થાળી ભરાવાથી શરૂ થયેલો ક્રમ ડોલ સુધી પહોંચે. નાના હોઈએ ત્યારે વડીલો આપણને ખોબો ભરીને કંઈક ને કંઈક ખાવાનું આપે. બસ આ વડીલનું પણ એવું જ, આખું ફળિયું જ એનો ખોબો. બહારથી જે કોઈ પણ આવે એને ચરણને એ સ્પર્શ કર્યા વિના રહી ન શકે. આવનાર માણસ ગમે તેટલો વિતરાગી કેમ ન હોય, નીચે પડેલા પાકા જાંબુ એને લલચાવી નવાવીને જ છોડે. એક પછી એક જાંબુ વીણતા તો કેડિયાનો કઢિયારો રહી જાય. તમે થાકો પણ એ ન થાકે. જાંબુ પણ એવા મીઠા કે તમે ખાતા ખાતા વીણો કે વીણતા વીણતા ખાઓ છો એનો ખ્યાલ જ ન રહે. ખાઈ ખાઈને તમે કેટલા ખાઓ. ઘેર ફલવતું વૃક્ષ હોય તો ભલભલો કંજૂસ પણ આપોઆપ ઉદાર બની જાય. પહેલાં તો એમ થાય કે પાડોશીઓને આપીએ, પછી યાદ કરી કરીને નિકટનાઓને આપીએ. કેટલાયને તો એમને ઘેર જઈને આપી આવીએ. ડાયાબિટીસવાળાઓને તો વળી વિશેષ અધિકાર. જાંબુ પાડવા, વીણવા, ધોવા, કોરા પાડવા, કોથળીઓ ભરવી અને ખરાબ થઈ જાય તે પહેલાં લાગતા વળગતાને પહોંચાડવાની પ્રક્રિયા પણ ખૂબ રસપ્રદ. એ જાંબુ દિનોમાં તો જાણે બીજું કંઈ કામ જ નહીં. ગણાવ્યા એ બધા કામ આમ તો કડાકૂટ્યા, થોડો કંટાળોય આપે, પણ છેવટે તો પ્રકૃતિનો પ્રસાદ વહેંચ્યાનો આનંદ. મહાકવિ કાલિદાસે પણ જાંબુ મહિમા કર્યો છે. મેઘદૂતમાં વિંધ્ય પર્વત ઉપરથી પસાર થતા મેઘને યક્ષ કહે છે, જાંબુના વૃક્ષોની ઘટાઓમાં ખડી રહેવાથી કંઈક તુરાશવાળું એવું નદીનું પાણી તું તારામાં ભરી લેજે. વાત પ્રકોપને અટકાવનાર આ કટુ કશાય તિક્તરસનું પાન મનુષ્યની જેમ તારે માટે પણ હિતકર છે. આ પાણી ભરી લીધાથી તારામાં વજન આવતા પવન તારો પરાભવ કરી શકશે નહીં. કાલિદાસે વ્યવહારિક ભાવબોધ પણ આપ્યો છે, જેનામાં ભાર હોય છે તે જ ગૌરવને પામે છે. હમણાં હમણાંથી જોઉં છું તો લાગે છે કે અરે, આ જાંબુડાએ શું રૂપ કાઢ્યું છે? બરછટપણું તો કોણ જાણે ક્યાં ચાલ્યું ગયું. થડ અને ડાળીઓએ આંગી કરી હોય એવો ચળકાટ ધારણ કર્યો છે. દૂરથી તો એમ જ લાગે જાણે ભુર્જ વૃક્ષ. એમ થાય કે જઈને એની છાલ લઈ લઈએ ને એ જંબપત્રમાં આપણા કોઈ પ્રિયને લખી દઈએ. આ ખટ મધુરા જાંબુડિયા દિવસોમાં પ્રિય, તમે યાદ આવો છો, બહુ યાદ આવો છો. ઘણીવાર રવિવારની સવારે 9-10 વાગ્યે હું ખાટલો ઢાળીને જાંબુડા નીચે આડો પડ્યો રહું. એની ડાળીઓ વચ્ચેથી આવતો સૂરજ અવનવા રંગો અને આકારો દેખાડે. એ ક્રીડામાં વળી પવનદેવ પણ ભળે. ડાળીઓ હલતી જાય ને આકારો બદલાતા જાય. આપણે એની લીલામાં તદ્રુપ થઈ જઈએ ને કોઈ બોલાવે તોય ન ગમે. રાત્રિની લીલા અલગ. કોઈ વાર મોડી રાત્રે જાંબુ નીચે જઈને ઊભા રહીએ તો એ ચાંદની સાથે અડપલા કરતો હોય એવું લાગે. ચંદ્ર તો ક્યાંય હોય પણ એની અમી વર્ષા આ જાંબુડો એવી રીતે ઝીલે કે આપણે ધન્ય થઈ જઈએ. આપણે કંઈક ભૂલ કરીએ ત્યારે વડીલો ટપારે કે ટપલી મારે, એવું તો આ ભાઈએ ઘણી વાર કર્યું છે. અચાનક એ માથામાં કે વાંસામાં એકાદ બે જાંબુની ટપલી મારી લે છે ને એનું જાંબુ લાંછન પણ છોડી જાય છે. એ આવું કરે ત્યારે સાચે જ ભૃગુ ઋષિ જેવો લાગે છે. આપણે ઊંચે જોઈએ ત્યારે એની હસતી આંખો જેવા એક બે પંખી બેઠા હોય. અમે એની ઊંટની ડોક જેવી એક ડાળ ઉપર પરબડી બાંધી છે. નીચે ઓટલા ઉપર માટીની મોટી કથરોટમાં દાણા અને કુંડી ભરીને પાણી. એને લીધે ઘણા પંખીઓનો પરિચય થયો. ભાગ્યે જ જોવા મળે એવા પંખીઓ પણ આ જાંબુડાની છાંય તળે આવે ને જાય. કાબર, ચકલી, કબૂતર, બુલબુલ ને લેલા જેવા રોજબરોજના તો ખરા જ, પણ તે ઉપરાંત ખેરખટ્ટો, કાળો, કોશી, પિદ્દો, દયડ, પીડક, કંસારો, ભારદ્વાજ, તેતર, કલકલિયો, લટોરો ને હરિયાળ જેવાઓની પણ ઓળખાણ થઈ. અરે, ઓળખાણ માત્ર ક્યાં, હવે તો એ બધા આત્મીય સ્વજનો થઈ ગયા છે. દરેકના અવાજો ને સંગીત અલગ. અમે રસોડામાં હોઈએ તોય અવાજ ઉપરથી ખ્યાલ આવી જાય કે ફલાણા ભાઈ આવ્યા ને તરત ફલાણી બહેન ઉડ્યા. એ બધાએ જાંબુડાના મહેમાન. કોઈની એ તમા રાખ્યા વિના હવામાં ચાસ પાડતા આવે ને જાય. કોઈની ઉડાન આપણું મન હરી લે તો કોઈની ચાલ, કોઈની ચતુરાઈ તો કોઈનું ભોટપણું, કોઈની ગભરામણ તો કોઈની દાદાગીરી. એમનું સંગીત સભર બનાવી દે આપણી ક્ષણે ક્ષણ. ઘરમાં ઘરડું માણસ હોય તો કોઈને કોઈ આવતું જતું રહે. અરે, ક્યારેક તો 7 પેઢીએ દૂર હોય એવું આવી ચડે. એકલા હોઈએ તોય એકલું ન લાગે. એમ થાય કે આ જાંબુડો છે ને, હિંચકા ઉપર બેઠા બેઠા એની લીલા જોયા કરીએ તોય સમય ક્યાં ચાલ્યો જાય એની ખબર ના પડે. બાપુજીના અવસાનનો ખાલીપો હજી એવો ને એવો જ હતો ત્યાં બા પણ અચાનક ચાલી ગયા. ઘણી વાર સાંજને સમયે એકદમ નિરાધાર હોઈએ એવું લાગે. એવે ટાણે આ જાંબુડાએ અમને આધાર આપ્યો છે. એણે અમને અઢળક આપીને બીજાને આપતા કર્યા છે. મન ઉદ્વિગ્ન હોય ત્યારે ઓટલા ઉપર કે હિંચકે બેસીને શાતા મેળવી છે. ઘણીવાર એના થડને બાથ ભરીને ભેટવાનું સુખ પણ લીધું છે. નજીકનાઓના દુર્વ્યવહારોને હળવાશથી લેવાનું પણ એણે જ શીખવ્યું છે. અમારો દીકરો કશીક વાતે વ્યથિત હોય તો એની માને વળગે છે, માના ખોળામાં માથું મેલીને વહાલ મેળવે છે. અમે વ્યથિત હોઈએ ત્યારે જાંબુડાને ખોળે જઈએ છીએ. એ કશું જ બોલ્યા વિના ઘણું કહે છે, વેઠવાની તાકાત આપે છે, સહિષ્ણુ અને ઉદાર બનાવે છે. એની છાયા, છત્રછાયામાંથી કશુંક મેળવીને અમે ઘરમાં જઈએ છીએ. ઘરમાં કોઈ વડીલ નથી એવો ભાવ હવે ભાગ્યે જ ડોકાય છે. મનને ધરપત છે, હૈયાધારણ છે, કંઈ નહીં તોય જાંબુડો તો છે ને. દયારામની ગોપીએ ભલે ના કહી હોય તો પણ અમારે તો શ્યામરંગ સમીપે જ જાવું.